શ્રી પંચાસ્થી કાય સંગ્રહ ગાથા 173 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 23
ગાથા છે પંચસંગ્રહમ સુતમાર્ગોન પ્રેરિત એવા અમે શું કહું કે ભગવાન જીનેન્દ્રદેવે જે પ્રવચન કર્યું છે તે પ્રવચન પ્રત્યે મને પણ ભક્તિ થઈ છે. ભગવાન કુનકુંદાચાર દેવ મહામીરાછંદ પોતે એમ કહે છે કે મને પ્રવચન પ્રત્યેની ભક્તિથી પ્રેરણા થઈ છે, તેથી મેં માર્ગની પ્રભાવના અર્થે જનેન્દ્રના માર્ગની પ્રભાવના અર્થે વિતરાગદેવના માર્ગની પ્રભાવના અર્થે અથવા આત્માના શુદ્ધિકરણના માર્ગની પ્રભાવના અર્થે એમાં આત્મનો હિત થાય છે. જગતના જીવો પણ આ માર્ગ જો પ્રકાશિત થાય તો પોતાનું હિત સાધી શકે, તેથી એ માર્ગનો વિશેષ વિશેષ પ્રભાવ જાહેર થાવ, પ્રસિદ્ધ થાવ, એની શુભભાવના અર્થે પ્રવચનના સારભૂત પંચાસ્થી કાય સંગ્રહ સૂત્ર કહ્યું. પાંચ પદાર્થ જેમાં કયા છે મુખ્યપણે, અને મોક્ષ માર્ગનું જેમાં નિરૂપણ કર્યું છે એવા આ સૂત્રનું, આ શાસ્ત્રનું મેં નિરૂપણ કર્યું છે. આ શાસ્ત્ર મેં કહ્યું છે એનો હેતુ અહીંયા આચાર્ય દેવે જાહેર કર્યો કે આ શાસ્ત્ર લખવાનો મારો હેતુ એટલો છે કે વિતરાગ માર્ગની પ્રભાવના થાવ અને વિતરાગ દેવે જે વચનો કહ્યા તે વચનો પ્રસિદ્ધ કરવા જેવા છે, આત્માને હિતકર છે, તેથી તેના પ્રત્યે મને પણ ભક્તિ થઈ અને ભક્તિથી પ્રેરાઈને મેં આ કાર્ય કર્યું. મુનિઓને પણ માર્ગ પ્રભાવના અને શાસ્ત્ર રચના એવા અશુભ ભાવો મુનિ દશામાં આવે છે. ટીકા. આ કર્તાની પ્રતિજ્ઞતા પ્રતિજ્ઞાની પૂર્ણતા સૂચવનારી સમાપ્તિ છે. શરૂઆતમાં ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરી છે અથવા શુભ ભાવના વ્યક્ત કરી છે, એ શુભ ભાવના અહીંયા પૂર્ણ થઈ છે. આખું શાસ્ત્ર સાંગોપાંગ પૂર્ણ થયું છે એ સમાપ્તિ અહીંયા કહી છે. અર્થાત અહીં શાસ્ત્રકર્તા શ્રીમદ ભગવદ્ કુનકુંદાચાર્ય દેવ પોતાની પ્રતિજ્ઞાની પૂર્ણતા સૂચવતા શાસ્ત્રની સમાપ્તિ કરે છે. તેમણે આ શાસ્ત્ર રચવાની પ્રતિજ્ઞા કરી હતી ત્યારે હવે આ શાસ્ત્ર પૂરું થાય છે એની આ છેલ્લી ગાથામાં સમાપ્તિ કરવામાં આવે છે. માર્ગ એટલે પરમ વૈરાગ્ય કરવા પ્રત્યે ધરતી પારમેશ્વરી પરમ આજ્ઞા, એનું નામ માર્ગ કહેવામાં આવે છે. માર્ગની આવી વ્યાખ્યા બીજી ક્યાંય જોવા મળતી નથી. अर्थात परम वैराग्य करवानी परमेश्वर ने परम आज्ञा। सादी भाषा में कही तो पोते आत्मा परिपूर्ण स्वरूप है, पोतानी परिपूर्णता स्वरूप थी परिपूर्णता होवा थी पोताने कोई परद्रव्य अपेक्षा नहीं, कोई ना विना जगतना कोई पदार्थ विना कोई संयोग विना कोई ना आधार विना पोते पोता थी सर्व काले प्रणय काले अत्यारे पण परिपूर्ण है। पोते पोता थी परिपूर्ण होवा थी पोताने कोई नी जरूर नहीं कोई नी अपेक्षा नहीं, ये अस्थि थी वैराग छे। કેમ કે કોઈની જરૂર નથી અપેક્ષા નથી એટલે કે સર્વ પ્રત્યે ઉપેક્ષા છે, એ ઉપેક્ષા છે તેથી વૈરાગ્ય છે। એની પાછળ આધાર શું છે, એ અસાર છે તો સાર કઈ છે? જો સંસાર આખો અસાર છે તો સાર શું છે, એવું કઈક એના લક્ષમાં જ્ઞાનમાં હોવું જોઈએ કે સારભૂત એવું પોતાનું પરમાત્મ તત્વ છે અંતરંગમાં, અને તેથી એ પોતે 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 જ સારભૂત હોવાથી ખરેખર તો એને લઈને પોતાના માટે બીજું બધું અસાર છે એમ છે। પોતે સારભૂત હોવાથી એના માટે બીજું બધું અસારભૂત છે, નહીં આખા સંસારના જગતના પદાર્થોમાં તો બીજા આત્માઓ પણ આવી જાય છે, અને આત્માઓ બધા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગુણ છે, અને કેટલાક તો પર્યાય પણ પરમાત્મા સિદ્ધાત્મા છે કે નહીં, પણ એ આ આત્મા માટે તો અસાર છે, આ આત્મા માટે કઈ સારું છે એ તો અસાર જ છે। કેમ કે પોતાની પૂર્ણતા પોતાનો પરમાનંદ પોતાનું પૂર્ણ જ્ઞાન પોતાના અનંત અનંત દિવ્ય ગુણોનો વૈભવ પોતે સમૃદ્ધ છે, પોતે સમૃદ્ધ પદાર્થ છે સામર્થ્યશાળી પદાર્થ છે, એને કોઈની જરૂર છે નહીં। એવા ભાવ કરવા પ્રત્યે પરમ વૈરાગ્યનો અર્થ એવો છે, એવા સ્વરૂપમાં સ્વરૂપ 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 રૂપ ભાવ કરવા પ્રત્યે જે આજ્ઞા કરનારી પારમેશ્વરી વિદ્યા છે પરમેશ્વરનું ફરમાન છે એને માર્ગ કહેવામાં આવે છે। એટલે એમ કહ્યું કે ભગવાને જેને માર્ગ કહ્યો છે અથવા પ્રસિદ્ધપણે જેને જીન માર્ગ કહેવામાં આવે છે એ વાત તો એવી છે કે પોતાના પરમપૂર્ણ પોતાની પરિપૂર્ણ તત્વની અપેક્ષા પૂર્વક સર્વ પદાર્થ જગતના સર્વ પદાર્થથી ઉદાસ થવું અપેક્ષા છોડવી અને એ પોતાના સ્વરૂપમાં ઢળવું એને ભગવાને માર્ગ કહેવો છે। એવો માર્ગ ઉદ્યોતને પ્રભાવના કરવા અર્થે મેં આ શાસ્ત્ર રચ્યું એમ કુનકુંડાચાર્ય ભગવાન કહે છે। તેની પ્રભાવના એટલે એવા માર્ગની પ્રભાવના એટલે પ્રખ્યાપન દ્વારા, પ્રભાવના એટલે પ્રસિદ્ધિ, પ્રસિદ્ધિ એટલે ખ્યાતિ, ખ્યાતિ વિશેષ ખ્યાતિ એને પ્રખ્યાપન કરવામાં આવે છે, મૂળ શબ્દ ખ્યા। તેની એટલે તેવા માર્ગની પ્રભાવના એટલે પ્રખ્યાપન, પ્રખ્યાપન એટલે પ્રસિદ્ધિ, તે દ્વારા અર્થાત પ્રકૃષ્ટ પરિણતિ દ્વારા પોતાના આત્મામાં પણ તે માર્ગ ઉત્કૃષ્ટપણે પરિણામ થાય, વ્યક્ત થાય, પ્રગટ થાય, તે દ્વારા માત્ર કહેવું એમ નહીં, શું કહ્યું અહીંયા વિશેષ કે હું ફક્ત આ માર્ગ વિશે જોર જોરથી કહી જાઉં છું એટલું નહીં, પણ મારી અવસ્થામાં પણ એનું પ્રગટપણું ઉત્કૃષ્ટપણે વર્તે છે, મારી અવસ્થામાં એની પ્રસિદ્ધિ કરી છે અને જગતના જીવોને પણ એની પ્રસિદ્ધિ થાય તે હેતુથી તેને કહેવામાં આવે છે, તેને કઈ દેખાડવામાં આવે છે, અવસ્થા એ અનુભવમાં વ્યક્ત કરી છે અને ભાષા એથી એને વ્યક્ત કરવામાં આવે છે, બીજા સમજી શકે એટલે. પ્રખ્યાપન દ્વારા અથવા પ્રકૃષ્ટ પરિણતિ દ્વારા એને પ્રખ્યાપન કર્યું, તેનો સમુદ્ધ કરવો, સમ્યક પ્રકારે તેનો ઉદ્યોગ કરવો, તે એને માર્ગની પ્રભાવના કહેવામાં આવે છે. સમ્યક પ્રકારે તેનો પ્રકાશ કરવો, ઉદ્યોગ કરવો એટલે પ્રકાશ કરવો, તેના અર્થે જ, એટલે એવા માર્ગની પ્રભાવના અર્થે જ એમ કેમ છે. કૌંસમાં સાદી ભાષામાં લીધું છે. પરમ વૈરાગ્ય કરવાની જે ભગવાનની પરમ આજ્ઞાની પ્રભાવના, એટલે કે તેમની પ્રખ્યા સાથે, અને તેના અર્થે મેં આ શાસ્ત્રની રચના કરી છે. એક જગતના જીવો આ જીન માર્ગ એટલે આત્માની શુદ્ધિનો, શુદ્ધાત્માનો પ્રકાશ કઈ રીતે થાય તે સમજે, તે અર્થે આ પ્રવચનની ભક્તિથી પ્રેરાઈને મેં આ શાસ્ત્રની રચના કરી. એટલે સ્વપર હિત અર્થે એમ એનો અર્થ, પોતાના હિત અર્થે અને બીજા જીવોના હિતના અર્થે આ શાસ્ત્રની મેં રચના કરી છે. તેના જ અર્થે જ, એટલે માર્ગની પ્રભાવના અર્થે જ, પરમાગમ પ્રત્યેના અનુરાગના વેગથી ભગવાન જિનેન્દ્રદેવથી અને ગંધર્વગુરુઓથી પરંપરાએ ચાલ્યા આવતા જે પરમાગમ છે, તેમના પ્રત્યેના અનુરાગથી, એમને અનુરાગ આવે છે, આગમ પ્રત્યે પણ અનુરાગ છે, કે શુદ્ધાત્માને બતાવનારા જે શાસ્ત્રો છે એ પરમાગમ છે, કે પૂજનીય છે, વંદનીય છે, જગતના જીવો આગળ તેની પ્રસિદ્ધિ કરવા જેવી છે એમ છે. હું આચાર્યોને મહાસંત સમર્થાચાર્ય છે વર્તમાન કાળના કુંકુંડાચાર્ય, એમને પણ આ પ્રકારે અનુરાગ આવ્યો છે, અને પંચાસ્તિકાય શાસ્ત્રની પોતે રચના કરી છે. અનુરાગના વેગથી જેનું મન અતિચલિત થતું હતું, રાગ છે ને, જિનેન્દ્રદેવનું પ્રવચન, ગણધરાદી મહાન સંતોના ગુરુઓના વચનો, કે જે વચનોમાં શુદ્ધાત્માને પ્રકાશો છે, શુદ્ધાત્માનો પ્રગટ અનુભવ થાય એવા ધીમાર્ગની જેમાં પ્રસિદ્ધિ કરી છે, એમના વચનો પ્રત્યે અનુરાગના વેગથી, એ પણ એક રાગનો વેગ છે ને, અનુરાગમાં વેગ આવતા જેનું મન ચલિત થતું હતું એવા મેં, કેટલું સ્પષ્ટ નિરૂપણ છે. જેવું પરિણમન છે એવું કહી દે છે, એમાં નાનક મોટક નો વિકલ્પ છે કે આ કઈ સ્થિતિથી મારી મહત્તા આવશે, મારા વિશે આમ કઈ સ્થિતિથી મારું નાનાપણો દેખાશે, ઓછાપણો દેખાશે, મોટાઈ દેખાશે કે હિંમત દેખાશે, એ વિકલ્પ નથી એની અંદર. પરમાગમ પ્રત્યેના અનુરાગના વેગથી જેનું મન અતિચલિત થતું હતું, શુદ્ધાત્મામાં રહેવાને બદલે એમ થતું હતું કે આ શુદ્ધાત્માના પ્રકાશનનો માર્ગ પ્રસિદ્ધ થાય, જગતના જીવો, શાસનના જીવોને પોતાના હિતમાં નિમિત્ત થાય, આવો જ્યારે શુદ્ધાત્મામાંથી ચલિત થઈને જ્યારે મહાસમર્થાચાર્યોને વેગથી કોઈ શાસ્ત્ર રચવાનો પ્રભાવના અર્થે વિકલ્પ આવે છે અને કાર્ય થાય છે, અને સાંગોપાંગ સંપૂર્ણ સમાપ્ત થાય ત્યાં સુધી નિર્વિઘ્ન એ કાર્ય પાર પડે છે, ત્યારે જરૂર કોઈ ને કોઈ જીવનું એના નિમે હિત થાય થાય ને થાય છે. અહીંયા પોતાના હિતથી એટલા ચલિત થયા છે ને, એની કઈ આશા નહોતી. શાસનના જીવો પ્રત્યેથી કાંઈ લેવાની મેળવવાની કોઈ અપેક્ષા વૃત્તિ તો હતી નહીં. એક નિષ્કારણ કરુણાનો રાગ ઉત્પન્ન થયો કે આ પંચમ કાળના જીવો આ વાત રહેશે તો જરૂર પામશે. કોઈને કોઈ લાયક જીવોનું તો જરૂર હિત થશે થશે ને થશે જ અને થાય જ છે. જયારે આવું બને છે ત્યારે થયા વિના રહેતો નથી. એવું જ કોઈ માર્ગની અંદર વેદના આવે છે એની, જેમ કોઈ વેદન થી કે ત્યારે પછી એની ખાતરી કરવા માટે કોઈ પુરાવો માગવામાં આવતો નથી. એક માણસ વેદન થી કે હૃદયથી કે આમ જ વાત છે એટલે વાત પૂરી થઈ ગઈ. એમ કહ્યું કે અમારું પરિણમન અમારું મન ભગવાને કહેલા માર્ગના ઉદ્દેશ પર છે, તે માર્ગની પ્રસિદ્ધિ જેમાં થઈ છે એવા પરમાગમ પ્રત્યેના અનુરાગના વેગથી અમારું મન અતિચલિત થતું હતું. શુદ્ધાત્મામાં ધ્યાન જામીને પૂર્ણતા થઈ જાય, શુક્લતા શુક્લ ધ્યાનની ઉત્પત્તિ થાય, એના બદલે ચલિત થતું હતું, અતિચલિત થતું હતું. તેથી આ શાસ્ત્રની રચના થઈ ગઈ. ક્યાંથી શાસ્ત્રની રચના થઈ છે? એમનો દોષ એવો ઉત્કૃષ્ટ કે બીજાને ગુણમાં નહીં થાય. ગુરુદેવ કહે છે ને કે અમારી ભૂલ થઈ ને અમે અહીંયા આવ્યા છે, ઉદ્ધાર બાકી રહેતો નથી. આવો પ્રકાર છે. જેનું અતિચલિત થતું હતું યુવાને આ પંચાસ્તિકાય સંગ્રહ નામનું સૂત્ર કહ્યું કે જે ભગવાન સર્વજ્ઞ વડે ઉપજ્ઞ હોવાથી, એટલે કે વિતરાગ સર્વજ્ઞ જીન ભગવાનને સ્વયં જાણીને પ્રણીત કરેલું હોવાથી, ઉપજ્ઞ જાણીને પ્રસિદ્ધ કરેલું એ ઉપજ્ઞનો અર્થ છે. ભગવાન સર્વજ્ઞ વિતરાગ દેવે પોતે પંચાસ્તિકાયનું સ્વરૂપ પોતાના કેવળ જ્ઞાનમાં પૂરું જાણ્યું, યથાર્થ જાણ્યું અને ભાષામાં પ્રણીત કર્યું થયું એ કરેલું છે, એવું જ મેં આ સૂત્ર કહ્યું છે. ઉપજ્ઞ હોવાથી આ સૂત્ર છે. મેં આ જે પંચાસ્તિકાય સંગ્રહ નામનું સૂત્ર કહ્યું છે તે સૂત્ર છે એમ કહે છે. શા માટે તે સૂત્ર છે? કે જે ભગવાન સર્વજ્ઞ દ્વારા ઉપજ્ઞ હોવાથી તેને સૂત્ર કહેવામાં આવે છે. એટલે કુંદકુંદાચાર્યદેવ એમ કહે છે, અમૃતચંદ્રાચાર્ય ટીકા કરનાર અમૃતચંદ્રાચાર્ય પણ એમ કહે છે કે સર્વજ્ઞ જીનેન્દ્ર ભગવાને પરિપૂર્ણ વિતરાગતા અને સર્વજ્ઞપણાની દશામાં જેવું પંચાસ્તિકાયનું સ્વરૂપ જાણ્યું એવું જ મેં આ સૂત્રમાં કહ્યું છે. એમાં કાંઈ ફેરફાર કરીને કહ્યું નહીં. કરતો ધર્માસ્તી અધર્માસ્તી કાળ આકાશ એકતા રૂપી દ્રવ્યો છે અને છદ્મસ્તને જીવ અને પુદ્ગલ પણ પૂરેપૂરા છદ્મસ્તના જ્ઞાનમાં આવતા નથી. છતાં ભગવાને જેવું કહ્યું છે એવું જ મેં કહ્યું છે. પૂર્ણ જ્ઞાનમાં આવ્યું એવું મેં કહ્યું છે. અને જે સંક્ષેપથી સમસ્ત વસ્તુ તત્વનું પ્રતિપાદન કરનારું હોવાથી, સર્વ વસ્તુના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરનારું હોવાથી, કેમ કે પૂર્ણ તો કહી શકાતું નથી, છદ્મસ્તના જ્ઞાનમાં પણ સર્વ ભેદે આવતો નથી પણ યથાર્થપણે તો આવી જાય છે. એવું યથાર્થ વસ્તુનું સ્વરૂપ સંક્ષેપમાં આ પંચાસ્તિકાય સંગ્રહ નામના શાસ્ત્રમાં સૂત્ર દ્વારા પ્રતિપાદન કરેલું હોવાથી, અતિ વિસ્તૃત એવા પણ પ્રવચનના સારભૂત છે જે બારનો વિસ્તાર છે નીચે છે ને એકાઉન્ટમાં દ્વાદશાંગ રૂપે વિસ્તીર્ણ એવા પણ જીવ પ્રવચનના સારભૂત છે. ભગવાનની વાણી ગણધર દેવે વિસ્તારથી દ્વાદશાંગ રૂપે બારંગ રૂપે લખી એવું જે વિસ્તારપૂર્વકનું જે જિનેન્દ્ર દેવનું પ્રવચન છે એ પ્રવચનમાં સારભૂત છે. એટલે એમાંથી સાર ખેંચીને બાર અંગનો સાર ખેંચીને અમે આ પંચાસ્તી કાયમાં નિરૂપણ કરેલો છે. તેથી આ પણ પરમાગમ છે અને આ સૂત્ર છે એ સિદ્ધ કર્યું. આ રીતે શાસ્ત્રકાર શાસ્ત્રકાર એટલે શ્રીમદ ભગવત કુંજકુંડાચાર્ય દેવ તેમણે પ્રારંભેલા કાર્યના અંતને પામીને તેમણે પ્રારંભ કર્યો તો એવા શાસ્ત્રનું અહીંયા સમાપ્તિ થાય છે. અત્યંત કૃતકૃત્ય થઈ કરવા યોગ્ય કરાયું જે કહેવા યોગ્ય છે તે આમાં કહેવાયું એમ અત્યંત કૃતકૃત્ય થઈ પરમ નૈષ્કર્મ રૂપ શુદ્ધ સ્વરૂપમાં વિશ્રાંત થયા. પોતે પરમ નિષ્કર્મ રૂપ જેમાં કોઈ કર્મનો સર્વથા અભાવ છે એને નિષ્કર્મ પણ કહેવામાં આવે છે. સર્વથા અભાવ છે અનાદિ અનંત ભાવ છે એટલે એને પરમ નિષ્કર્મ સ્વરૂપ કહેવામાં આવે છે. એવું જે પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ તેમાં વિશ્રાંત થયા એટલે કે પરમ નિષ્કર્મપણા રૂપ શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થયા એમ શ્રદ્ધવામાં આવે છે. અર્થાત એમ મેં શ્રદ્ધે છે. ટીકાકાર આચાર્ય દેવ એમ કહે છે કે આ રીતે પંચાસ્તી કાય સંગ્રહની 173 ગાથાની રચના કરીને ભગવાન કુમકુંડાચાર્ય દેવ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. કે કીધા પછી પોતે પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયા એમ કહે છે. ક્યાંથી ખબર પડી? 900 વર્ષ પછી થયા છે. ટીકાકાર આચાર્ય તો 900 વર્ષ પછી થયા છે પણ જેમ સામે બેસીને કુમકુંડાચાર્ય શાસ્ત્રની રચના કરીને સ્થિર થઈ ગયા હોય એમ કે પોતાને તો બહુ માન આવ્યું છે ને. કુમકુંડાચાર્ય દેવના સૂત્રો પ્રત્યે પોતાને બહુમાન આવ્યું છે એટલે એમને પણ ભક્તિથી ટીકા કરી છે. તો એ ટીકા કરી છે જેને એવી કરી છે જેને ગુરુ સામે બેઠા હોય ને શાસ્ત્રની રચના કરતા હોય ને એની આ ટીકા કરતા હોય. મારે લખ્યું છે શું કહે છે કે અથાયવમ શાસ્ત્રકાર પ્રારબ્ધસ્ય અનંતમ અનંતમ ઉપગમ્ય અત્યંતમ કૃતકૃત્યો ભૂત્વા પરમ નિષ્કર્મ રૂપે શુદ્ધ સ્વરૂપે વિશ્રાંત શ્રદ્ધિયતે. અમને એમ શ્રદ્ધા છે કેમ કે 900 વર્ષ પહેલા થયા છે પણ શ્રદ્ધા તો જેને પ્રત્યક્ષવત હોય છે શ્રદ્ધાનો વિષય તો પ્રત્યક્ષવત હોય છે. અમને એવી શ્રદ્ધા છે કે આવું મહાન પરમાદમ કહીને ભગવાન કુંજકુંડાચાર્ય શુદ્ધ સ્વરૂપમાં પોતાના આત્મ સ્વરૂપમાં વિશ્રાંત થયા સ્થિર થયા એમ અમને શ્રદ્ધા છે. એવી શ્રદ્ધા અમારા દ્વારા કરવામાં આવે છે. અમને એવો વિશ્વાસ છે કે આમ કહીને એ પોતાના સ્વરૂપમાં ઠરી ગયા હતા. કહેવામાં ભલે મન ચલિત થયું હતું પણ કહીને એ ઠરી ગયા અમને શ્રદ્ધે છે. આ રીતે શ્રીમદ ભગવદ કુમકુંડાચાર્યની સમીપ શ્રી પંચાસ્તિકાય સંગ્રહ શાસ્ત્રની શ્રીમદ અમૃતચંદ્ર આચાર્યની વિરચિત સમય વ્યાખ્યા નામની ટીકામાં આ ટીકાનું નામ એમણે સમય વ્યાખ્યા એવું રાખ્યું છે. સમય એટલે પદાર્થ પદાર્થની વ્યાખ્યા એ ટીકામાં નવ પદાર્થ પૂર્વક मोक्ष मार्ग प्रपंच वर्णन नाम द्वितीय सुरसुत संघ समाप्त थयो। हवे आ टीका शब्दे करी छे अमृतेंद्र सूर्य એમને તો વિકલ્પ જ થયો હતો, બાકી જે કાંઈ તાડપત્રો ઉપર લખવાનું થયું જંગલમાં એ પૂતગળનું કાય પૂતગળના પરમાણુએ કર્યું છે, કોઈ આત્માએ કર્યું નથી। પોતાની મર્યાદા પોતાના પરિણામ સુધી છે, જીવની મર્યાદા કાર્યની જીવના કાર્યની મર્યાદા જીવની પર્યાય પર્યંતની છે, ત્યાં એની સીમા આવી જાય છે, તેથી આગળ કોઈ જીવ પૂતગળ પદાર્થનું કાર્ય કરી શકે છે એમ બધું। એવા અર્થનો એક છેલ્લો શ્લોક કહીને શ્રી અમૃતચંદ્ર આચાર્ય દેવ ટીકાની પૂર્ણાહુતિ કરે છે। स्वशक्ति संसूचित वस्तुतत्व व्याख्या कृतेयम समय से संदेह स्वरूप गुप्त से न किंचित अस्ति कर्तव्यम एवं अमृतचंद्र सुरे कि पोतानी शक्ति थी जेमने वस्तु तत्व सारी रीते कहू एवा शब्दों शू कहते हैं कि શબ્દોમાં વસ્તુનું સ્વરૂપ યથાર્થ કહેવાની શક્તિ રહેલી છે। પૂતગળ શબ્દોમાં વસ્તુનું સ્વરૂપ કહેવાની, કેમ કે કહેવાનું કાર્ય શબ્દોનું છે, આત્માનું નહીં, બોલવાનું કહેવાનું કાર્ય શબ્દોનું છે, અને લખવામાં જે શબ્દો છે એ કાર્ય પણ પૂતગળનું છે, બોલવાનું શબ્દોનું કાર્ય પૂતગળનું છે અને લખવાનું શબ્દોનું કાર્ય પણ પૂતગળનું છે। પછી પોતાની શક્તિથી જેમને વસ્તુનું તત્વ યથાર્થ સ્વરૂપ સારી રીતે કહ્યું છે એવા શબ્દો આ સમયની વ્યાખ્યા અર્થ સમયની વ્યાખ્યાન અથવા પંચાસ ટીકાએ સંગ્રહ શાસ્ત્રની ટીકા કરી છે, શબ્દો આ ટીકા કરી છે। શબ્દો એક શબ્દ બે શબ્દ અનેક શબ્દો થઈને વાક્ય થાય, અનેક વાક્ય થાયને આખો ગ્રંથ પૂરો થાય અનેક વાક્યોનો, પણ એ બધી રચના શબ્દોથી થયેલી છે, મારા આત્માથી થયેલી નથી, કેમ કે શબ્દો છે તે પૂતગળાત્મક છે, આત્મા રૂપે નથી। તો હું કેવો છું, મેં કર્યું નથી તો હું કેવો છું, કે હું તો સ્વરૂપ ગુપ્ત છું, મારા સ્વરૂપમાં ગુપ્ત થઈને રહેલો છું, મારા સ્વરૂપની બહાર ક્યારે નીકળ્યો નથી। અમૃતચંદ્ર આચાર્ય દેવ કહે છે કે વિકલ્પ થયો તો પણ હું મારા સ્વરૂપની બહાર નીકળી ગયો છું એમ છે નહીં, મારા સ્વરૂપમાં જ અનાદિ અનંત રહ્યો છું એવું મને શ્રદ્ધાને પરિણમન બરાબર વર્તે છે, અનુભવ વર્તે છે, તેથી હું એમ કહું છું કે હું મારા સ્વરૂપમાં ગુપ્ત રહ્યો છું, અમૂર્તિક જ્ઞાન માત્ર સ્વરૂપમાં હું ગુપ્ત રહ્યો છું એવો જે અમૃતચંદ્ર સૂર્ય તેનું તો કાંઈ જ એમાં કર્તવ્ય નથી, પણ નિમિત્ત તો ખરો ને એમ આચાર્યે દલીલ કરી નથી, ભલે રચના શબ્દો દ્વારા પૂતગળ છે કહેવામાં દોષ નથી, પણ એ ન્યાયને પકડી રાખવા માટે નથી, એ જાણવાનો વિષય છે, એ ન્યાયને ન્યાય ઉપર વજન રાખીને કર્તૃત્વ સ્થાપવા જતા તો એમાંથી અજ્ઞાન પણ થઈ જાય ને, જ્ઞાનનું અજ્ઞાન તો થઈ જાય છે. નીકળી શક્યો નથી, નીકળી શકે વસ્તુની સ્થિતિ નથી. સુગાનીજી છેલ્લા વર્ષે આવ્યા ત્યારે રાજકોટ ઉપર છે ને આવ્યા હતા, રાજકોટમાં પ્રવચન કર્યું, વાંચન આપ્યું સવારના પૂરી સવારની ફ્લાઇટ હતી. પછી વાંચન કરતા કરતા એમ કહ્યું કે હું તો ક્યારે ક્યાંય આવ્યો નથી, ગયો નથી. કલકત્તાથી મુંબઈ ને મુંબઈથી રાજકોટ આવવાનું થયું નથી ને રાજકોટથી સોનગઢ જવાનું થશે નહીં. હું તો મારા સ્વરૂપમાં અડગપણે રહેલો છું એમ કહ્યું. ક્યાંય આવ્યો નથી ને ક્યાંય ગયો નથી. મારા સ્વરૂપમાં પણથી વાળીને એવો બેસી ગયો છું કે હવે મારું આસન ત્યાંથી છૂટે એમ નથી. પણ હમણાં જવાનું છે ને એ આત્માનું નહીં, આત્માનું આત્માથી જવાનું ક્યાંય બનતું નથી. આત્મા આત્મામાંથી ક્યાં જાય છે? જે ક્ષેત્રાંતર છે તે નિમિત્તરૂપ ક્ષેત્રનો ફેરફાર છે. પહેલા આ ક્ષેત્ર નિમિત્ત હતું બારમાં, પછી બારમાં બીજું ક્ષેત્ર નિમિત્ત છે. એ તો ક્ષેત્રોની નિમિત્તમાં ફેરફાર છે, ઉપાદાનમાં ફેરફાર છે. કઈ ઉપાદાનમાં કઈ ફેરફાર? માન્યતા અનુસાર વસ્તુનું સ્વરૂપ હોય જોઈએ તો માન્યતા સાચી, મિત્ર માન્યતા જુઠ્ઠી એમ છે. સ્વરૂપમાં ગુપ્ત થયેલા, ગુપ્તપણે રહેલા એટલે કે અમૂર્તિ જ્ઞાન માત્ર સ્વરૂપમાં ગુપ્તપણે રહેલા અમૃતચંદ્ર સૂરીનું તો તેમાં કાંઈ જ કર્તવ્ય નથી. આ આખી શાસ્ત્રની ટીકા કરવામાં અમૃતચંદ્રાચાર્ય કહે છે કે અમારું કાંઈ કર્તવ્ય નથી. કથનચિત કર્તવ્ય છે અને કથનચિત કર્તવ્ય નથી એમ ન કહ્યું. ન કિંચિત અસ્તિ કર્તવ્ય એવા અમૃતચંદ્ર સૂર્ય છે. અમૃતચંદ્ર સૂર્યનું આમાં કોઈ કર્તવ્ય નથી. એ તો અમૃતચંદ્ર સૂર્ય તો એના સ્વરૂપમાં ગુપ્ત રહી ગયા છે એમ કહીને પોતાના સ્વરૂપમાં જે જામેલી પરિણતિ છે એ વાત પણ એમાંથી સૂચિત થાય છે. આમ શ્રીમદ ભગવત કુમકુંડાચાર્ય પ્રણીત શ્રી પંચાસ્તિકાય સંગ્રહ નામના સમયને અર્થાત શાસ્ત્રને શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય વિરચિત સમવ્યાખ્યા નામની ટીકાનો શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહકૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો. ગુજરાતી અનુવાદ અહીંયા શાસ્ત્રનો પૂરો થાય છે. શાસ્ત્ર તાત્પર્ય ઉપસંહારવાક્યમ આ રીતે 172 ગાથામાં જે છેલ્લી વાત કરી કે વ્યવહાર નિશ્ચયમાં પરસ્પર સાધ્ય સાધક ભાવથી રાગાદી વિકલ્પ સમાધિ રાગાદી રહિત જે નિર્વિકલ્પ સમાધિ છે તેના બળથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એ છેલ્લું વચન કહ્યું તે શાસ્ત્રના તાત્પર્યના ઉપસંહાર રૂપે છે. એવું વાચ્ય પંચકેનો કથિતાર્થસ્ય વિવરણ મુખ્યત્વેન એકાદશ સ્થળે ગાથા ગતા. એ રીતે પાંચ વાક્યો દ્વારા, પાંચ વાક્યો એટલે કયા? બે વ્યવહારને અવલંબીના, કેવો વ્યવહારને અવલંબીના વચનો કયા? બે વાક્યો કયા? નિશ્ચયાભાષના સંબંધમાં ખુલાસાવાળા. અને છેલ્લું આ કહ્યું કે સરવાળો એ છે કે નિશ્ચય વ્યવહાર સ્વરૂપ જે મોક્ષ માર્ગ છે તેમાં પણ રાગાદી રહી જે નિર્વિકલ્પ સમાધિ છે એના બળથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એમ પાંચ વાક્ય દ્વારા જે વિવરણ કર્યું તેની મુખ્યતાથી 11મા સ્થળે આ ગાથા 172મી પૂરી થઈ. અથવા શ્રી કુમકુંદાચાર્ય સ્વકીય પ્રતિજ્ઞા નિર્વાહયંતં ગ્રંથં સમાપયતિ. હવે શ્રી કુમકુંદાચાર્યદેવ પૂતિ કરેલી જે પ્રતિજ્ઞા શાસ્ત્ર રચનાની શરૂઆતમાં જે પ્રતિજ્ઞા કરી છે તેનું નિર્વહન કરતા થકા એને નિભાવી જે પ્રતિજ્ઞા કરી છે ગુજરાતીમાં આપણે એને નિભાવી એમ કહીએ છીએ, જાળવી રાખ્યું પૂરું કર્યું એ પ્રતિજ્ઞાને નિભાવતા થકા ગ્રંથને સમાપ્ત કરે છે. પંચાસ્તિકાય સંગ્રહમ સૂત્રમ, આ જે પંચાસ્તિકાય સંગ્રહ છે એ સૂત્ર છે. કેમ વિશિષ્ટમ, કેવું સૂત્ર છે, તે સૂત્ર છે એનાથી વિશિષ્ટ છે કે પ્રવચન સારમ. ભગવાન જિનેન્દ્રદેવે જે દ્વાદશાંગમાં પ્રવચન વિસ્તારથી કર્યું છે તેના સારભૂત છે વર્તમાન કાળના મૂર્ખું જીવોનું એ મહાન સદભાગ્ય કે આવા આવા પરમાગમો એ બાર અંગના સારરૂપ છે અને કુમકુંદાચાર્ય જેવા સમર્થ આચાર્યોના વચનો છે એ અત્યારે ઉપલબ્ધ છે. એક અસાધારણ પુણ્યનો ઉદય છે. એવા અસાધારણ પુણ્યનો ઉદય છે કે એ નિમિત્તે લાયક જીવ હોય તો એનું હિત થઈ જાય એવું એ જબરજસ્ત તપ છે. કિમર્થમ, શા માટે એ સૂત્ર છે કે માર્ગ પ્રભાવના અર્થમ નીતિ, માર્ગની પ્રભાવના અર્થે મોક્ષ માર્ગની પ્રભાવના અર્થે જીન માર્ગની પ્રભાવના અર્થે અથવા શુદ્ધાત્મામાં અનુસંધાન કરવાના ઉપાયની પ્રસિદ્ધિ અર્થે તથા હિ તે આ પ્રકારે કે મોક્ષ માર્ગો સંસાર શરીર ભોગ વૈરાગ્ય લક્ષણો નિર્મળ આત્માનુભૂતિ ભૂતિ તસ્યા પ્રભાવનમ સ્વયં અનુભવનમ અન્યેષામ પ્રકાશનમ વા તદર્થમ એવ પરમાદમ ભક્તિ પ્રેરિતે ન મયા કર્તૃભૂતે ન પંચાસ્તિકાય શાસ્ત્રમ ઇદમ વ્યાખ્યાતમ. શું કહે છે કે જે મોક્ષનો માર્ગ છે, મોક્ષનો માર્ગ જ કેવો છે કે સંસાર શરીર ભોગને વૈરાગ્ય પ્રત્યે ભોગ પ્રત્યે વૈરાગ્યનું લક્ષણ છે. સમસ્ત સંસાર પ્રત્યેનું વૈરાગ્યનું લક્ષણ છે. વર્તમાન શરીર સાથે ઘણું એટેચમેન્ટ છે, જોડાણ છે, એના પ્રત્યેના વૈરાગ્યનું એ લક્ષણ છે. અને શરીર દ્વારા જે ભોગ અને ઉપભોગ જે પાંચ ઇન્દ્રિયના વિષયો છે એના પ્રત્યે વૈરાગ, સુખ બુદ્ધિનો નાશ અને તે પ્રત્યેની ઉપેક્ષા બુદ્ધિ, એવો જે વૈરાગ એનું જેનું લક્ષણ છે તે મોક્ષ માર્ગ છે. આ નાસ્તિથી મોક્ષ માર્ગને કયો, અસ્તિથી નિર્મળ આત્માનુભૂતિ, નિર્મળ આત્માનો અનુભવ છે તે મોક્ષ માર્ગનું લક્ષણ છે. યાદ શું છે પરિણમનમાં કે નિર્મળ દોષ વિનાનું નિષ્કલંક નિર્મળ પવિત્ર પરિણમન છે કે જેમાં શુદ્ધાત્માનો અનુભવ હોય છે, જેમાં શુદ્ધાત્મા રહેલો હોય છે. આવે છે ને, મારા દર્શનમાં આત્મા, મારા જ્ઞાનમાં આત્મા, મારા ચારિત્રમાં આત્મા, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા, આત્મા જ છે. એવું જે નિર્મળ શુદ્ધાત્માનો અનુભવ છે તે મોક્ષનો માર્ગ છે કે જેમાં સંસાર પ્રત્યે વૈરાગ છે, શરીર પ્રત્યે વૈરાગ છે, ભોગ પ્રત્યે વૈરાગ છે. એનું જેનું બહારથી પ્રસિદ્ધ લક્ષણ છે, અંદરથી જેનું શુદ્ધાત્માની અનુભૂતિ એનું પ્રસિદ્ધ લક્ષણ છે, તેની પ્રભાવના, એવા માર્ગની પ્રભાવના સ્વયં અનુભવનમ, પોતે અનુભવે છે એવું પ્રભાવનમ કહો, એને એવું ભાવન કહો, વિશેષ ભાવન કહો, કે એ સ્વયં અનુભવન કહો, બધું એકાર્થ છે. એવી આત્માની અનુભૂતિ, તેનું પ્રભાવન, પ્રભાવનમ એટલે તેનું પ્રભાવન અથવા તેનું વિશેષ ભાવન, એટલે તેમાં સારી રીતે લીનતા અથવા તેનો જે અડગ અનુભવ, નિશ્ચળ અનુભવ, તે મોક્ષ માર્ગ છે. અને અન્યેષામ પ્રકાશનમ વાહ, અથવા બીજાઓને તેનું પ્રકાશન થવું, બીજાઓને તેની પ્રસિદ્ધિથી જાણવા મળવું, તદર્થમ એવ તેના માટે, મારા આત્માના સ્થિર અનુભવ માટે, અને બીજાઓ એ વિષયને, એ માર્ગને જાણે તે માટે, પરમાગમ ભક્તિ પ્રેરિતેના, પરમાગમ પ્રત્યેની ભગવાન વિતરાગદેવના, જિનેન્દ્રદેવના વચનો પ્રત્યેની ભક્તિથી પ્રેરિત થઈને, મયા કર્તૃભૂતેના, મારા દ્વારા પંચાસ્તિકાય શાસ્ત્રમ ઇદમ વ્યાખ્યાતમ, આ પંચાસ્તિકાયના શાસ્ત્રનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. કિમ લક્ષણમ, શું તેનું લક્ષણ છે, કે પંચાસ્તિકાય ષડ્દ્રવ્યાદિ સંક્ષેપેણ વ્યાખ્યાનેન સમસ્ત વસ્તુ પ્રકાશત્વાત દ્વાદશાંગસ્યાપિ પ્રવચનસ્ય સારભૂતમ ઇતિ ભાવાર્થ. પંચાસ્તિકાય અને છ દ્રવ્યનું સંક્ષેપના, સંક્ષેપથી વ્યાખ્યાન થયું હોવાથી સંક્ષેપના વ્યાખ્યાન દ્વારા સમસ્ત વસ્તુનું પ્રકાશન થયું હોવાથી, પ્રકાશત્વાથ સમસ્ત વસ્તુનું પ્રકાશન થતું હોવાથી, બારંગના પ્રવચનના સારભૂત, બારંગરૂપ પ્રવચનના સારભૂત છે એવો એમાં ભાવાર્થ છે. બારંગ તો અત્યારે ઉપલબ્ધ નથી, એનો બહુ મોટો ભાગ તો વિચ્છેદ ગયો છે, નાશ પામી ગયો છે. થોડું ઘણું રહી ગયું છે, આવા સમર્થાચાર્યના ગ્રંથો રહી ગયા છે. ઇતિ ગ્રંથ સમાપ્તિ રૂપેણ દ્વાદશ સ્થલે ગાથા ગતા, એ જે ગ્રંથની સમાપ્તિ રૂપે બારમા સ્થળની આ છેલ્લી ગાથા પૂરી થઈ, એવમ તૃતીય મહાધિકાર સમાપ્ત, એ રીતે ત્રીજો મહાધિકાર આ ગ્રંથનો સમાપ્ત થાય છે અને ગ્રંથ પણ અહીંયા સમાપ્ત થાય છે. હવે થોડું વિશેષ જયશંકરાચાર્યે ગ્રંથ પૂરો કરીને પણ કહ્યું છે. અથવા પૂર્વ સંક્ષેપ રૂચિ શિષ્ય સંબોધનાર્થમ પંચાસ્તકાય પ્રાવૃતમ કથિતમ, તો યદા કાલે શિક્ષા ગૃહાતિ તદા શિષ્યો ભણ્યતે ઇતિ હેતો. શિષ્ય લક્ષણ કથનાર્થમ પરમાત્મા આરાધક પુરુષાણામ દીક્ષા શિક્ષા વ્યવસ્થા ભેદા પ્રતિપાદ્યંતે. શું કહે છે, હવે જેથી પૂર્વે સંક્ષેપ રૂચિ શિષ્યના સંબોધન અર્થે શું કહે છે, કે મોક્ષ માર્ગમાં આવેલા જીવોની રુચિ બે પ્રકારની હોય છે, કેટલાક સંક્ષેપ રૂચિવાળા હોય છે અને કેટલાક વિસ્તાર રૂચિવાળા જીવો હોય છે. તો સંક્ષેપ રૂચિવાળા જીવોનો અર્થ એ છે કે જેને લાંબુ લાંબુ કહેવા સાંભળવામાં રસ નથી, ટૂંકામાં શોર્ટકટથી એ માર્ગને પકડે છે, પામીને પોતાનું હિત કરી લે છે, એ સંક્ષેપ રૂચિવાળા છે. વિસ્તાર રૂચિવાળાને વિસ્તારમાં રસ પડે છે, એ બધા વિસ્તાર રૂચિવાળા. હા, એ સંક્ષેપ રૂચિવાળા હતા. સંક્ષેપ રૂચિ શિષ્ય સંબોધનાર્થમ, એવા સંક્ષેપ રૂચિવાળા શિષ્યને સંબોધન કરવા માટે પંચાસ્તિકાએ પ્રાવૃત કહ્યું. તેથી यदा काले शिक्षा गृहणाती तदा शिष्य भिन्नते, जयरे शिष्य शिक्षा ग्रहण करे छे त्यारे तेने शिष्य कहेवामां आवे छे। शिष्य शुं करवा कहे छे ने कि शिक्षा नु ग्रहण करे छे तेथी तेने शिष्य कहेवामां आवे छे। ते हेतु थी शिष्य लक्षण कथनार्थम शिष्य नु लक्षण कहेवा अर्थे परमात्मा आराधक पुरुषाणाम परमात्म स्वरूपना जे आराधक जीवो छे आराधक पुरुषो छे तेमना द्वारा दीक्षा शिक्षा व्यवस्था भेदाः प्रतिपादन्ते। दीक्षा ने शिक्षा नी जे व्यवस्था भेद छे तेनु प्रतिपादन करवामां आवे छे। दीक्षा शिक्षा गण पोषणात्म संस्कार संलेखनो उत्तमार्थ भेदेन षट काला भवन्ति। दीक्षा ने शिक्षा एना पोषण पोषणात्म दीक्षा शिक्षा गण पोषण आत्म संस्कार दीक्षा ने शिक्षा ने पुष्टता एवं आत्मा संस्कार संलेखना उत्तम अर्थ भेदेन संलेखना ने उत्तमार्थ एवं भेद थी एने षट काला छ प्रकार એના છે અથવા છ પ્રકારે માં થાય છે તદ યથા તે આ રીતે એના છ નામ જ લીધા છે દીક્ષા શિક્ષા ગુણપોષણ આત્મસંસ્કાર સંલેખના ઉત્તમ એ બધા કાળ મળી છે યદા કોપી આસન ભોગ્યો भेदा भेद रत्नत्रयात्मकम आचार्यम प्राप्य आत्म आराधनार्थम बाह्याभ्यंतर परिग्रह परित्यागम कृत्वा जिन दीक्षाम गृह्णाति स दीक्षा काल। ज्यारे कोई आसन भवजी भेदा भेद रत्नत्रयात्मकम आचार्यम भेद अभेद रत्नत्रय जैमनो स्वरूप है એટલે મોક્ષ માર્ગમાં જેઓ રહેલા છે એવા આચાર્યને પ્રાપ્ત કરીને આત્મ આરાધનના અર્થે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને જીન દીક્ષા ગ્રહણ કરે છે સ દીક્ષા કાળ તે જીવનો તે દીક્ષા કાળ છે। દીક્ષાનંતરમ નિશ્ચય વ્યવહાર રત્નત્રયસ્ય परमात्म तत्व से च परिज्ञार्थम प्रतिपादक अध्यात्म शास्त्रेषु यदा शिक्षाम गृह्णाति स शिक्षा काल। दीक्षा ग्रहण कर्या पछी निश्चय व्यवहार रत्नत्रय स्वरूप जे परमात्म तत्व छे तेना परिज्ञार्थम तेनु परिज्ञान करवा माटे तेनु सम्यक ज्ञान यथार्थ ज्ञान करवा माटे તેનું પ્રતિપાદક એટલે પરમાત્મ તત્વના જે પ્રતિપાદક છે એવા અધ્યાત્મ શાસ્ત્રમાં જ્યારે શિક્ષા ગ્રહણ કરવામાં આવે છે જ્યારે એનો ઉપદેશ ગ્રહણ કરવામાં આવે છે એનું જ્ઞાન ગ્રહણ કરવામાં આવે છે સ શિક્ષા કાળ તે શિક્ષા કાળ છે। શિક્ષાનંતરમ નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગે સ્થિતવા तदर्थिनाम भव्य प्राणी गणानाम परमात्म उपदेशेन यदा पोषणम करोति सच गण पोषण काल। गण पोषण शब्द लीधो छे ने दीक्षा शिक्षा गण पोषण गण पोषण गण एटले शिष्य एने पोषण आपो शिक्षा आपको एटले ज्ञान मेळ्या पछी निश्चय व्यवहार मोक्ष मार्गेन स्थित्वा નિશ્ચય મોક્ષ માર્ગમાં સ્થિર નિશ્ચય અને વ્યવહાર એવા સાંગોપાંગ શુદ્ધ નિર્દોષ મોક્ષ માર્ગમાં સ્થિર થઈને તદર્થિનામ એવા મોક્ષ માર્ગ મેળવવાનું પ્રાપ્ત કરવાનું જેનું પ્રયોજન છે એવા ભવ્ય પ્રાણી ગુણોને એવા ભવ્યજીવોને પરમાત્મ ઉપદેશે પરમાત્માના ઉપદેશ દ્વારા આત્માના પરમ સ્વરૂપના ઉપદેશ દ્વારા યદા પોષણમ કરોતિ જ્યારે પોષણ કરાવવામાં આવે છે એનું સિંચન કરાવવામાં આવે છે ગણ પોષણ કાલ તે ગણ પોષણ કાલ છે. ગણ પોષણાંતરમ ગણ તત્વા યદા નિજ પરમાત્મને શુદ્ધ સંસ્કાર કરોતિ સ આત્મ સંસ્કાર કાલ. ગણ પોષણ એટલે શિષ્યોને પોષણ આપ્યા પછી ગણ તત્વા શિષ્યોને તજીને. એવું નથી કે બધા જ દીક્ષાર્થીઓ શિષ્યોને પોષણ આપે જ, એવું કાંઈ છે. કેટલાક તો જીન દીક્ષા ગ્રહણ કરીને કોઈના સામે જોવા જ ઉભા રહેતા નથી, અંદરમાં આરાધક ભાવની એવી ધૂણી દેખાવે છે કે શુક્લ ધ્યાનને અગ્નિ શુક્લ ધ્યાનની અગ્નિમાં બધા કર્મોને બાળીને પૂર્ણ થઈ જાય. કોઈને પોષણ દેવું કરવું એ વાત એને કોઈને ઉદય મારી હતી નથી, આપણે કોઈને ઉદય કાઢવો છે જનરલ વાત છે. શિષ્યોના ગણ પોષણને તજીને શિષ્યોને પણ તજીને જ્યારે નિજ પરમાત્મામાં શુદ્ધ સંસ્કાર કરે છે એટલે પોતાના શુદ્ધાત્મામાં સ્થિર થાય છે ત્યારે તે આત્મ સંસ્કારનો કાળ છે. આત્મ સંસ્કાર અનંતરમ તદર્થમ એવ ક્રોધાદી કષાય તદર્થમ ક્રોધાદી કષાય રહિત અનંત જ્ઞાનાદિ ગુણલક્ષણ પરમાત્મ પદાર્થેન સ્થિત્વા રાગાદી વિકલ્પાનામ સમ્યક લેખનમ તનુકરણમ ભાવ સંલેખન તદર્થમ કાય ક્લેશાનુષ્ઠાનમ દ્રવ્ય સંલેખન તદવ્યાચરણમ ચ સંલેખના કાલ. સંલેખનાનો કાળ જો છેલ્લો આત્મ સંસ્કાર પછી તદર્થમ એવ તેના જ અર્થે ક્રોધાદી કષાય રહીત જે અનંત જ્ઞાનાદિ ગુણ લક્ષણ છે એવા એવો જે પરમાત્મ પદાર્થ છે આનંદ જ્ઞાનાદિ ગુણ જેનું લક્ષણ છે એવો જે પરમાર્થ પરમાત્મ પદાર્થ છે તેમાં સ્થિર થઈને રાગાદિ વિકલ્પોનું સમ્યક લેખનમ રાગાદિ વિકલ્પોનું સમ્યક પ્રકારે ટાળી દેવું એને લેખનમ કહ્યું છે. તંકરણમ તેનો નાશ કરવો તેને ભાવ સંલેખના કહેવામાં આવે છે. આ સંલેખના આખરી કાળ કે છે ને મરણ વખતે સંલેખના કરે છે ને સમાધિ મરણ શેમાંથી સંલેખના શેમાંથી શબ્દ આવ્યો છે. સમ્યક પ્રકારે લેખન એમ સમ્યક લેખન એને સંલેખના કહે છે. સમ્યક લેખનને સંલેખના કહેવામાં આવે છે. તદર્થમ કાય ક્લેશ અનુષ્ઠાન તે માટે કાય ક્લેશનું અનુષ્ઠાન કરવું એટલે કે અન્નજળનો ત્યાગ કરવો તેને દ્રવ્ય સંલેખના કહેવામાં આવે છે. ભાવ સંલેખનાને દ્રવ્ય સંલેખના રાગાદી વિકલ્પોનો સર્વથા ત્યાગ ભાવ સંલેખના અને અન્નજળનો ત્યાગ એને દ્રવ્ય સંલેખના. તદુભય આચરણમ છ તે બંનેના આચરણને સંલેખના કાળ કહેવામાં આવે છે. સંલેખના અનંતરમ છ વાત લીધી છે ને પહેલેથી, દીક્ષા શિક્ષા ગણપોષણ આત્મસંસ્કાર સંલેખના ઉત્તમ અર્થ હવે પાછળ આવે છે. સંલેખના અનંતરમ વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ આત્મદ્રવ્ય સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન બહુદ્રવ્ય ઈચ્છા નિરોધ લક્ષણ તપસ્તરણ રૂપ નિશ્ચય ચતુર્વિધારાધના યા તુષા પરમ દિવસ્ય તદભય મોક્ષ યોગ્યા તદ વિપરીતસ્ય ભવાંતર મોક્ષ યોગ્યા મોક્ષ યોગ્યા છ ઇતિ ઉભયમ ઉત્તમ અર્થકાલઃ. એટલે નિર્વાણ થાય છે અને ઉત્તમ અર્થ કહેવામાં આવે છે. સંદેશના પછી વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ એવું જે આત્મદ્રવ એ આત્મદ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન અને બહિર્દ્રવ્ય પ્રત્યેની ઈચ્છાનું નિરોધ જેનું લક્ષણ છે એવું તપશ્ચરણ, એવી જે ચાર પ્રકારની આરાધના, તે આરાધના ચરમદેવ એટલે છેલ્લા શરીર વાળાને તદભવ મોક્ષ યોગ્ય, જે મોક્ષ ભવને તે ભવે મોક્ષને યોગ્ય છે એવા ચરમદેવીઓને તો એ ઉત્તમાર્થ કાળ છે. તદ વિપરીત છે એટલે જેને એ છેલ્લું શરીર નથી તેને ભવાંતર બીજા ભવમાં મોક્ષને યોગ્ય છે એવું એ ઉત્તમાર્થ કાળ છે. એવો જે કાળ છે એને ઉત્તમાર્થ કાળ અથવા ઉત્તમ પ્રયોજનનો કાળ કહેવામાં આવે છે. અત્ર કાળ શતક મધ્યે કેચન પ્રથમ કાલે, કેચન દ્વિતીય કાલે, કેચન તૃતીય કાલ, તૃતીય કાલાદો કેવલ જ્ઞાનમ ઉત્પાદયંતી ઇતિ કાળ શતક નિયમો નાસ્તી. અહીંયા છ કાળ મધ્યમાં કોઈને પહેલા કાળમાં, કોઈને બીજા કાળમાં કે કોઈને ત્રીજા કાળમાં વગેરે કાળમાં કેવો જ્ઞાન ઉત્પાદયંતી, કેવો જ્ઞાનની ઉત્પત્તિ થાય છે એવો છ કાળનો નિયમ નથી. અથવા ધ્યાતા ધ્યાનમ ફલમ ધ્યેયમ યત્ર યસ્ય યદા યથા, અથવા ધ્યાતા ધ્યાન અને તેનું ફળ ધ્યેય, ધ્યાતા ધ્યાનમ ફલમ ધ્યેયમ, જ્યાં ધ્યાતા છે ધ્યાન છે તેનું ફળ ધ્યેયની પ્રાપ્તિ છે, એ ત્રજ્યા હોય છે ત્યાં એનું યથાર્થ રીતે પ્રકારે એનું ફળ એવા વિના રહેતું નથી. ઇતિ અષ્ટાંગાની યોગાનામ સાધનાની ભવંતી છો, એ પ્રકારે આઠ અંગવાળા યોગના સાધનો છે. આ તો કોઈ શ્લોક લીધો છે. ધ્યાતા ધ્યાનમ ફલમ ધ્યેયમ યત્ર યસ્ય યદા યથા ઇતિ અષ્ટાંગાની યોગાનામ સાધનાની ભવંતી છો, એવો એક શ્લોક લીધો છે. અસ્ય સંક્ષિપ્ત વ્યાખ્યાનમ ગુપ્તેન્દ્રિય મનાધ્યાતા ધ્યેયમ વસ્તુ યદાસ્થિતમ, બીજો શ્લોક લીધો છે. એનું સંક્ષિપ્ત વ્યાખ્યાન આ છે. ગુપ્તેન્દ્રિય મનાધ્યાતા ધ્યેયમ વસ્તુ યદાસ્થિતમ એકાગ્ર ચિંતનમ ધ્યાનમ ફલમ સંવર નિર્જય, જે પોતાના ઇન્દ્રિયોને ગુપ્તિ કરીને ધ્યાતા ધ્યેયમ જે ધ્યેય વસ્તુ છે એનું ધ્યાન કરે છે એમાં સ્થિર થાય છે તે એકાગ્ર ચિંતારૂપ ધ્યાનનું ફળ સમર ને નિર્જરા છે. ઇત્યાદિ તત્વાનુશાસન ધ્યાન ગ્રંથાદૌ કથિત માર્ગેણ એ વગેરે